એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. ગુજરાતી સાહિત્યના એક મોટા ગજાના સર્જક અને ચિંતક સુરેશ જોશી, એમના વિચારોને આધારે કવિતા અને ફિલોસોફી વચ્ચેનો જે સંબંધ છે, ગાઢ, ક્યારેક થોડો તણાવવાળો, એની વાત કરીશું. આપણી પાસે સુરેશ જોશીના કેટલાક લેખોના અંશો પણ છે જે આ થોડા જટિલ વિષય પર પ્રકાશ પાડે છે.
હા, અને આ વિષય ખરેખર એવો છે ને કે એની ચર્ચા ક્યારે પૂરી ન થાય. કલાની સંવેદના અને તર્કની મીમાંસા, આ બંને વચ્ચે શું છે? શૂરે એકબીજાને મદદ કરે છે કે પછી સામસામે ઊભા છે, કે પછી એમ કહી શકાય કે એક જ સત્ય સુધી પહોંચવાના બે અલગ રસ્તા છે? તો આજની આપણી વાતચીતનો મુખ્ય હેતુ એટલે સુરેશ જોશીના નજરિયાથી આ સમજવાનો છે, અને જરૂર પડશે ત્યાં આપણે પ્લેટો અને સોક્રેટીસ જેવા પશ્ચિમના વિચારકોની પણ વાત કરીશું જેમનો ઉલ્લેખ જોશી સાહેબના લખાણોમાં આવે છે.
ચોક્કસ, તો ચાલો શરૂ કરીએ આ સફર. સુરેશ જોશી એક જગ્યાએ નોંધે છે, મને યાદ છે કે કવિતાને તો ફિલોસોફીની જનેતા કહી શકાય. એમનું માનવું છે કે માણસે શરૂઆતમાં જ્યારે દુનિયાને જોઈ, અનુભવી, ત્યારે જે આશ્ચર્ય થયું, વિસ્મય થયો, કદાચ ડર પણ લાગ્યો, એની પહેલી અભિવ્યક્તિ તો કવિતા જેવી જ હતી. તર્કનું માળખું, ફિલોસોફીનું સ્ટ્રક્ચર, એ તો પછી આવ્યું. આપણા જૂના ગ્રંથો જુઓ, વેદ, ઉપનિષદ, એમાં બંને વસ્તુઓ કેવી ભેગી મળેલી દેખાય છે.
બરાબર, તમારી વાત સાચી છે, અને આ કંઈ ખાલી આપણી ભારતીય પરંપરાની વાત નથી, પશ્ચિમમાં પણ એવું જ છે. જુઓ, સોક્રેટિસ, જેમને મહાન તર્કશાસ્ત્રી ગણવામાં આવે છે, એમને પણ પોતાના ગહન વિચારો લોકો સુધી પહોંચાડવા માટે દૃષ્ટાંત કથાઓનો ઉપયોગ કરવો પડ્યો, એટલે કે વાર્તાઓનો. અને એમના શિષ્ય પ્લેટો, જેમણે ફિલોસોફીને એક સિસ્ટમ આપી, એ પોતે યુવાનીમાં કવિ હતા, એટલે એમને કવિતાની તાકાત અને એની મર્યાદા બંનેની ખબર હતી.
એટલે કે તર્ક અને કલ્પના, વિચાર અને સંવેદના, એ શરૂઆતથી જ જાણે સાથે ચાલતા આવ્યા છે.
હા, બિલકુલ. અને આ પ્રવાહ તો જુઓ, આધુનિક સમયમાં પણ ચાલુ જ રહ્યો. 20મી સદીના અસ્તિત્વવાદી ફિલોસોફરો, નામ સાંભળ્યા હશે? મેર્લો પોન્તી, સાર્ત્ર, કામ્યું, આ બધાએ માણસના અસ્તિત્વની જે જટિલતા છે, એની વિસંગતિઓ, એના અનુભવની જે મૂર્તતા છે, એને વ્યક્ત કરવા માટે ખાલી ફિલોસોફીના સૂકા ગદ્ય પર આધાર ન રાખ્યો. એમણે નવલકથા, નાટક જેવા સાહિત્ય સ્વરૂપોનો ખૂબ ઉપયોગ કર્યો.
હા, મેર્લો પોન્તીનું પેલું વાક્ય પણ છે ને?
હા, પેલું પ્રસિદ્ધ વાક્ય, ધ વર્લ્ડ ઇઝ સચ દેટ ઇટ કેનોટ બી એક્સપ્રેસ્ડ એક્સેપ્ટ ઇન સ્ટોરીઝ. મતલબ કે જગત એટલું ગુજવાળાભર્યું છે, એટલા બધા એના પાસા છે કે એને તમે ખાલી વાર્તાઓ દ્વારા જ કહી શકો.
આ તો બહુ જ મહત્વની વાત થઈ. એનો મતલબ એમ થયો કે ફિલોસોફી જ્યારે જીવનના ઊંડા અઘરા અનુભવોને સમજાવવા જાય, ત્યારે એને તર્કની સીમાઓ ઓળંગીને કવિતાનો, કલ્પનાનો હાથ પકડવો પડે છે.
બિલકુલ, મર્લો પોન્તીનો ઈશારો એ જ હતો. એ કહેવા માંગતા હતા કે હવે ફિલોસોફી અને સાહિત્ય કંઈ અલગ અલગ છેડે બેસીને કામ ન કરી શકે. બંનેનું ધ્યેય એક જ છે, માણસની ચેતનાનો જે મૂળભૂત અનુભવ છે, એની જે જીવંતતા છે, એને પકડીને ભાષામાં ઉતારવાનો પ્રયાસ કરવો. શુદ્ધ તર્ક ક્યારેક જીવનની જે અરાજકતા છે, જે રહસ્ય છે, એને સમજાવવામાં ઓછો પડે છે. હવે ફિલોસોફીને પણ સમજાયું છે કે દુનિયાને કંઈ સહેલાઈથી વૈચારિક ચોકઠામાં બંધ બેસાડી શકાય નહીં. બસ આ એ જ જગ્યા છે જ્યાં કવિતાની જરૂર પડે છે.
પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો કવિતા અને ફિલોસોફી આટલા નજીક હોય, તો પછી પ્લેટો જેવા મોટા ફિલોસોફરે પોતાના આદર્શ રાજ્ય રિપબ્લિકમાંથી કવિઓને કાઢી મૂકવાની વાત કેમ કરી? આ મુદ્દો તો આજે પણ ચર્ચાય છે, અને ઘણીવાર તો એને કવિતા વિરુદ્ધ ફિલોસોફીના પુરાવા તરીકે પણ દેખાડાય છે. શું આ ખરેખર કવિતાનો સંપૂર્ણ વિરોધ હતો?
આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, અને એનો જવાબ છે ને એ પ્લેટોના આખા વિચાર વિશ્વના સંદર્ભમાં સમજવો પડે. પહેલી વાત અને સૌથી અગત્યની કે પ્લેટોનો વિરોધ કઈ બધી જ કવિતા સામે નહોતો. એમનો વાંધો અમુક ચોક્કસ પ્રકારની કવિતા સામે હતો, ખાસ કરીને હોમર અને હેસિયોડ જેવા જૂના કવિઓની રચનાઓ સામે.
અચ્છા.
કારણ કે એમાં દેવો અને પૌરાણિક હીરોને ઘણીવાર અનૈતિક, ઈર્ષાળુ અને માણસો જેવા જ દુર્ગુણોવાળા બતાવાયા હતા. પ્લેટો માનતા હતા કે આવી કવિતાઓ યુવાનોના ચારિત્ર ઘડતર માટે સારી નથી, નુકસાનકારક છે.
ઓકે, એટલે કે એમનો વાંધો કવિતાના ફોર્મ સામે નહીં પણ એના કન્ટેન્ટ અને એની અસર સામે હતો.
હા, બરાબર. અને બીજો મુદ્દો એ છે કે આ કાઢી મૂકવાની વાત એમણે પોતાના આદર્શ નગર રાજ્યના સંદર્ભમાં કરી હતી. એ તો એક કાલ્પનિક પરફેક્ટ રાજ્યની કલ્પના હતી, જ્યાં બધું જ તર્ક અને શ્રેય ધ ગુડ પ્રમાણે ચાલે. વાસ્તવિક દુનિયામાં, આપણી અપૂર્ણ દુનિયામાં કવિતાનું શું સ્થાન હોઈ શકે એક જુદો પ્રશ્ન છે. પ્લેટોનો મુખ્ય હેતુ તો એ હતો કે આદર્શ રાજ્યના જે નાગરિકો અને શાસકો બનશે એમનું શિક્ષણ એવું હોય કે જે એમને લાગણીઓના ઉછાળા પર નહીં પણ વિવેક બુદ્ધિ અને નૈતિક સિદ્ધાંતો પર આધાર રાખીને નિર્ણય લેતા શીખવે. એમને ડર હતો કે અમુક કવિતા લાગણીઓને બહુ ભડકાવે છે અને તર્કનું શાસન નબળું પાડે છે.
પણ અહીં એક બીજો પ્રશ્ન થાય છે. શું પ્લેટોનો આ આદર્શવાદ અને કવિતાનો, ખાસ કરીને જે ભાવનાત્મક કવિતા છે એનો બહિષ્કાર, એ એમના પોતાના લખાણોમાં જે કાવ્યાત્મકતા છે, જે રૂપકો છે, જે પુરાકથાઓનો ઉપયોગ છે, એની સાથે થોડો વિરોધાભાસી નથી લાગતો? એમના સંવાદો પોતે જ ઘણીવાર નાટ્યાત્મક અને કાવ્યાત્મક નથી હોતા?
તમે બહુ સાચો મુદ્દો પકડ્યો છે. આ જ તો પ્લેટોના ચિંતનની એક જટિલતા છે, કદાચ એક અંદરનો તણાવ પણ કહી શકાય. પ્લેટો પોતે એક મહાન કવિ હતા, ભલે એમણે ફિલોસોફીનું ક્ષેત્ર પસંદ કર્યું. એમના સંવાદોનું જે બંધારણ છે, પાત્રો છે અને ખાસ કરીને અમૂર્ત વિચારો સમજાવવા માટે એમણે જે પુરાણકથાઓ વાપરી છે, જેમ કે પેલી ગુફાની પુરાકથા, એલેગરી ઓફ ધ કેવ, એ બધું ઊંચી કક્ષાની કલ્પનાશક્તિ અને કાવ્યાત્મક પ્રતિભા વગર શક્ય જ નથી. એ જાણતા હતા કે કવિતા કેટલી શક્તિશાળી છે, અને કદાચ એટલે જ એના બેકાબુ પ્રભાવથી એ આદર્શ રાજ્યને બચાવવા માંગતા હતા. એ કવિઓને દૈવી પ્રેરણાવાળા માનતા હતા, પણ હા, પણ સાથે એવું પણ કહેતા કે એમની વાણીનું અર્થઘટન વિવેક બુદ્ધિથી કરવો જોઈએ. દેવો કંઈ મૂર્ખામીભરી વાત ન કરે, પણ કવિઓ એમને જે રીતે રજૂ કરે છે એ ભ્રામક હોઈ શકે. ટૂંકમાં, એમનો આગ્રહ આદર્શ રાજ્યમાં તર્ક અને નિયમોના શાસનનો હતો, લાગણીઓના નહીં.
સમજાયો. તો પ્લેટોના આદર્શ રાજ્યની વાત થોડી બાજુ પર મૂકીએ. આપણું જે વાસ્તવિક જીવન છે, અપૂર્ણ, રોજબરોજના સંઘર્ષોવાળું, એમાં કળાની અને ખાસ તો કવિતાની શું ભૂમિકા છે? સુરેશ જોશી આ વિશે શું કહે છે?
આ બાબતમાં સુરેશ જોશીનો સૂર ઘણો વાસ્તવિક લાગે છે. તેઓ માને છે કે આપણા જેવા સમાજમાં કળા જીવનને વધુ સહન કરવા જેવું, વધુ માણવા જેવું બનાવવાનું બહુ મોટું કામ કરે છે. જીવનમાં જે નિષ્ફળતાઓ મળે, હતાશા આવે, ક્યારેક અર્થહીનતા લાગે, એની વચ્ચે કળા આપણને થોડીવાર માટે પણ ઊંડી શાંતિ આપે છે, શાતા આપે છે.
હા,
આપણો રોજનો અનુભવ કેવો હોય, ઘણીવાર તૂટક તૂટક ટુકડાઓમાં વહેંચાયેલો, કળા પછી એ કવિતા હોય, સંગીત હોય, ચિત્ર હોય, એ ટુકડાઓને ક્ષણભર માટે જોડીને એક અખંડ, સુસંગત અનુભૂતિ કરાવે છે. ભાવક શું કરે છે? કલાકૃતિના અનુભવને પોતાના જીવનના અનુભવો સાથે જોડે છે અને એક કામચલાઉ વ્યવસ્થા, એક સંવાદિતાનો અનુભવ કરે છે, અને એનાથી એને જીવવાનું બળ મળે છે.
એટલે એમ કહી શકાય કે કળા વાસ્તવિકતાથી ભાગી જવાનું સાધન નથી, પણ વાસ્તવિકતાને જીવવા માટેનું એક સાધન છે.
હા, એક રીતે કહી શકાય. જો કે પ્લેટોની જેમ જ સુરેશ જોશી પણ એવી કળા સામે ચેતવે છે જે પોતે જે છે એનાથી કંઈક વધારે હોવાનો દાવો કરે, જે ભ્રમ ફેલાવે અથવા જે પોતાનું અજ્ઞાન જાણે જ જ્ઞાન હોય એમ બતાવવાનો પ્રયત્ન કરે.
પેલો આયોનવાળો દાખલો.
હા, પ્લેટોએ સોક્રેટિસ દ્વારા આયોન નામના કવિ વાચકની ટીકા કરાવી હતી. એ હોમરની કવિતાનો પાઠ કરતો, પણ એના મર્મ વિશે એને કંઈ ઊંડી સમજ નહોતી, છતાં પોતે બધું જાણતો હોય એવો દાવો કરતો. એવી જ રીતે જોશી પણ કહે છે કે એવી કળાથી સાવધાન રહેવું જે ખાલી ઉપરછલ્લી રીતે ચમકતી હોય પણ આત્માના ઊંડાણ સાથે, સાચા સૌંદર્ય સાથે એને લેવા દેવા ન હોય. પ્લેટોના મતે તો સાચું સૌંદર્ય એ છે જે માણસમાં આંતરિક સંવાદિતા વધારે, એને સારો બનાવે અને સત્ય તરફ લઈ જાય.
આ વાત આપણને ભાષાના મુદ્દા પર લઈ જાય છે. સુરેશ જોશી ભાષાની શક્તિ અને એના સંભવિત જોખમો વિશે પણ ઘણું ઊંડું વિચારે છે. એમનું એક વાક્ય મને યાદ આવે છે કે ક્યારેક એવું બને છે કે લેખક ભાષાને વાપરતો નથી, પણ ભાષા લેખકને વાપરવા લાગે છે. આ વિચાર ખરેખર ધ્યાન ખેંચેવો છે અને થોડો ડરામણો પણ.
ચોક્કસપણે આ સુરેશ જોશીના ચિંતનનો એક બહુ જ મહત્વનો અને આમ કહીએ તો મર્મભેદી મુદ્દો છે. ભાષા વગર આપણે વિચારી ના શકીએ, વ્યક્ત ન કરી શકીએ, એ સાચું. પણ ભાષા પોતે એક સ્વતંત્ર શક્તિ ધરાવે છે, એનો પોતાનો જ જાદુ છે, મોહિની છે. જોશી ઇશારો કરે છે કે પ્લેટો ને નીચે જેવા મોટા વિચારકો સર્જકો, જેઓ બુદ્ધિ અને તર્કના મોટા હિમાયતી હતા, તેઓ પણ પોતાની ભાષાની જે પ્રચંડ શક્તિ હતી, જે કલ્પનાનો પ્રવાહ હતો, એમાં ક્યારેક તળાઈ ગયા. એમની ભાષાએ અજાણતા જ તર્કનો દ્રોહ કર્યો અને એવા શક્તિશાળી પુરાણ કલ્પનો મિથ્સ રચી કાઢ્યા જેની પછીની પેઢીઓ પર જબરદસ્ત અસર પડી. ભાષાની આ જે મોહિની છે ને, એ સર્જકને વિવેક બુદ્ધિની સપાટી પરથી ખેંચીને ચેતનાના ઊંડા આદિમ સ્તરોમાં લઈ જઈ શકે છે, કપોલ કલ્પિતતામાં, એટલે કે તર્કથી દૂર કાલ્પનિક વાર્તાઓ ઘડવાની વૃત્તિ તરફ. શબ્દો સપના સાથે ભળી જાય અને કવિની બાલિશ કલ્પનાઓ કે દુઃસ્વપ્નો પણ જાણે વાસ્તવિકતા હોય એવો ભ્રમ ઊભો કરી શકે.
એટલે એમ કહી શકાય કે ભાષા એક બેધારી તલવાર જેવી છે. એ સત્યને દેખાડી પણ શકે અને સત્ય પર પડદો પણ પાડી શકે. સર્જક માટે આ મોટો પડકાર છે, ભાષાનો સર્જનાત્મક ઉપયોગ કરવો અને છતાં એના જાદુમાં ફસાઈ ન જવું. પ્લેટો કદાચ આ જ ડર અનુભવતા હશે.
સંભવ છે. જેમ આપણે પહેલા વાત કરી, પ્લેટો કવિતાની અને એની પાછળ રહેલી ભાષાની જે અભિભૂત કરી દેનારી શક્તિ છે એનાથી પૂરેપૂરા વાકેફ હતા, અને કદાચ એટલે જ એના પર નિયંત્રણ રાખવાની વાત કરતા હતા. પણ મજાની વાત એ છે કે તેઓ પોતે એ શક્તિના પ્રભાવથી સાવ મુક્ત ન રહી શક્યા. એમના સંવાદોનું બંધારણ જુઓ, એમાં આવતા રૂપકો, કલ્પનો, પુરાકથાઓ, આ બધું એમનામાં રહેલા કવિ સર્જકના મિજાજની જ સાબિતી આપે છે.
હા,
આ જ વસ્તુ એમને એમના ગુરુ સોક્રેટિસથી જુદા પાડે છે. સોક્રેટિસનું મુખ્ય માધ્યમ શું હતું? જીવન સંવાદ, પ્રશ્નોત્તરી અને એમનું પોતાનું વ્યક્તિત્વ. જ્યારે પ્લેટો માટે શબ્દ, એની ગોઠવણી, એનું સૌંદર્ય, આ બધું પણ મહત્વનું બની ગયું. ફિલોસોફર શું કરે? સત્યની વ્યાખ્યા બાંધે, એને તાર્કિક રીતે સાબિત કરવાનો પ્રયત્ન કરે. જ્યારે સર્જક, જેમ કે કવિ, એ અનુભવને એના બધા પરિમાણો સાથે, લય, ધ્વનિ, કલ્પન, પ્રતીક, શબ્દ દ્વારા મૂર્ત કરવાનો પ્રયાસ કરે છે, અને આ પ્રક્રિયા ઘણીવાર ચેતનાના એવા પાસા ખોલી આપે છે જે શુદ્ધ તર્કથી પકડી શકાતા નથી.
આ સંદર્ભમાં પેલી બે જાણીતી ઉક્તિઓ યાદ આવે છે. ઘટેએ બાયરન વિશે કહેલું કે જ્યારે તે વિચારવા બેસે છે ત્યારે બાળક જેવો બની જાય છે, અને કાન્સનરે રિલ્કેની ફિલોસોફી વિશે કહેલું કે તે નરી મૂર્ખામી છે. આ શું બતાવે છે? શું મહાન કવિતા અને ગહન ફિલોસોફી એક જ વ્યક્તિમાં સાથે ન રહી શકે?
એ જરૂરી નથી કે મહાન કવિ મહાન ફિલોસોફર પણ હોય જ, અને એનાથી ઉલટું પણ સાચું છે. બંને માટે અલગ પ્રકારની પ્રતિભા અને માનસિક વલણ જોઈએ. શેક્સપિયરનું ઉદાહરણ જુઓ. એમના નાટકો માણસના સ્વભાવના, સંબંધોના, અસ્તિત્વની ગૂઢ વાસ્તવિકતાઓના એટલા ઊંડા અને માર્મિક નિરીક્ષણોથી ભરેલા છે. એમની કાવ્યાત્મક પંક્તિઓ, જેમ કે આર લાઈફ ઇઝ રાઉન્ડેડ વિથ સ્લીપ, આપણું જીવન નિદ્રાથી ઘેરાયેલું છે, સદીઓ પછી પણ આપણને સ્પર્શી જાય છે, વિચારતા કરી મૂકે છે.
બરાબર.
એની સરખામણીમાં એમના નાટકોમાં આવતા સીધા નૈતિક ઉપદેશો, જેમ કે પેલું ધ ક્વોલિટી ઓફ મર્સી ઇઝ નોટ સ્ટ્રેન્ડ વાળું, દયાનો ગુણ બળજબરીથી નથી આવતો, ભલે ઉમદા હોય પણ પેલી કાવ્યાત્મક અનુભૂતિ જેટલા અસરકારક નથી લાગતા, અને કદાચ સત્યની વધુ નજીક પણ નથી લાગતા. આનો મતલબ શું થયો? કે કળાનું સૌંદર્ય એ કંઈ સત્યની ગેરંટી નથી. કોઈ રચના ગમે તેટલી સુંદર હોય, પ્રભાવશાળી હોય, લાગણીઓને સ્પર્શી જતી હોય, પણ એનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવું, એના દાવાઓને તર્કની કસોટી પર ચકાસવા જરૂરી છે. સૌંદર્ય આપણને મુગ્ધ કરી શકે, પણ હંમેશા સત્ય તરફ દોરી જાય એવું જરૂરી નથી.
તો આ બધી ચર્ચા પછી આપણે કયા નિષ્કર્ષ પર આવી શકીએ? શું આપણે બુદ્ધિ અને કવિતા, એટલે કે વ્યાપક અર્થમાં કળા અને કલ્પના, એ બેમાંથી કોઈ એકને પસંદ કરવું પડે? સુરેશ જોશી આ મૂંઝવણનો કોઈ ઉકેલ આપે છે?
સુરેશ જોશીનો સૂર કોઈ એકની પસંદગી કરવા તરફ નથી જતો, એ સમન્વય અને સંતુલન તરફ વધુ ઇશારો કરતા લાગે છે. એ જાણે કહેવા માંગે છે કે માણસની ચેતનાના પૂરા વિકાસ માટે બંને પાંખો જરૂરી છે. સોક્રેટિસ જેવી તર્કની શક્તિ અને વિશ્લેષણ શક્તિ પણ જોઈએ, અને પ્લેટો જેવી કલ્પનાની ઉડાન અને સર્જન શક્તિ પણ જોઈએ.
બંને.
હા, ખાલી સૂકા તર્ક પર આધાર રાખીએ તો જીવન નીરસ અને મશીન જેવો બની જાય, અને ખાલી કલ્પનાના ઘોડા દોડાવ્યા કરીએ તો વાસ્તવિકતાથી દૂર ફેંકાઈ જવાય, ભ્રમમાં પડી જવાય. એટલે બંને વચ્ચે એક સંવાદ, એક બેલેન્સ જરૂરી છે. કવિતા ત્યારે ફિલોસોફીની સાચી મદદગાર બને છે જ્યારે એ પોતે પરમ સત્યો કે ઈશ્વરીય રહસ્યો ખોલી આપવાનો દાવો છોડી દે, અને એને બદલે માણસના અનુભવના જે વણસ્પર્શ્યા પાસાઓ છે એને ઉજાગર કરે, આપણી સહાનુભૂતિ અને સમજને વધારે, અને આપણને એ વાસ્તવિકતાઓનો સામનો કરવા પ્રેરે જેને શુદ્ધ બુદ્ધિ કદાચ પૂરેપૂરી ક્યારે સમજી શકતી નથી. એ આપણને પ્રશ્નો પૂછતા શીખવે છે, તૈયાર જવાબો આપવાનો દાવો નથી કરતી.
વાત એકદમ સ્પષ્ટ થઈ. તો આ આખી ચર્ચામાંથી આપણે શ્રોતાઓ માટે કેટલાક મુખ્ય મુદ્દા તારવી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કવિતા અને ફિલોસોફી વચ્ચેનો સંબંધ સીધો સાધો નથી, પણ બહુ જટિલ છે. ઘણા બધા પાસાઓ છે એના, અને એ સતત બદલાતો રહે છે. એમાં પ્રેમ પણ છે અને તકરાર પણ, એકબીજા પર અસર પણ છે અને ક્યારેક સંઘર્ષ પણ.
હા, બરાબર. બીજો મહત્વનો મુદ્દો એ છે કે પ્લેટો જેવા મોટા વિચારકોના વિચારોનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ ત્યારે એમના મૂળ સંદર્ભને, ખાસ કરીને એમના હેતુને ધ્યાનમાં રાખવો બહુ જરૂરી છે. પેલી રિપબ્લિકમાં કવિઓના બહિષ્કારની વાતને એના આદર્શ નગર રાજ્યના ચોક્કસ સંદર્ભ વગર જોઈએ તો મોટી ગેરસમજ થઈ શકે છે. એ કઈ કવિતાનો સંપૂર્ણ નકાર નહોતો, પણ આદર્શ નાગરિકના ઘડતર માટે અમુક પ્રકારની કવિતાની અસર વિશેની ચિંતા હતી. આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનો ફરક સમજવો પડે.
અને ત્રીજું, અને કદાચ સુરેશ જોશીના ચિંતનનું હાર્દ કહી શકાય એવું, ભાષાની ભૂમિકા. ભાષા સર્જનનું સાધન છે, સત્ય કહેવાનું સાધન છે, પણ સાથે સાથે એ એક શક્તિશાળી અને ક્યારેક ભ્રમ પેદા કરતી જાળ પણ છે.
હા,
એની મોહિણી સર્જક અને ભાવક બંનેને ગેરમાર્ગે દોરી શકે છે. એટલે ભાષાના ઉપયોગ અને એની અસર પ્રત્યે સતત સાવધાન રહેવું અને કળાના સૌંદર્યને બૌદ્ધિક સત્ય સાથે ભેળવી ન દેવું એ બહુ જરૂરી છે. વિવેચનાત્મક દ્રષ્ટિ કેળવવી પડે.
બિલકુલ. અને આ તારણો પરથી જ આપણે શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકી શકીએ. આજના ડિજિટલ યુગમાં જુઓ, આપણે માહિતીના દરિયામાં જીવીએ છીએ જ્યાં શબ્દો, છબીઓ, વિડીયો અને જાત જાતના નેરેટિવ્સ, એટલે કે કથાનકો, સતત આપણી સામે આવતા રહે છે, અને એ આપણી વિચારસરણી, આપણી માન્યતાઓ, આપણી લાગણીઓ, એ બધાને ઘડવાનો કે પ્રભાવિત કરવાનો સતત પ્રયાસ કરતા રહે છે. આવા સમયે ભાષાની શક્તિ, એની મોહિની, એના દ્વારા થતા સૂક્ષ્મ અને દેખીતા પ્રભાવો અને એના સંભવિત જોખમો, આ બધા વિશે પ્લેટો અને સુરેશ જોશી જેવા ચિંતકોએ સદીઓ અને દાયકાઓ પહેલાં જે ચિંતાઓ બતાવી હતી એ આજે કેટલી બધી વધારે લાગુ પડે છે, કેટલી સુસંગત બની જાય છે.
ખરેખર.
શું આપણે પણ ક્યારેક શબ્દોના જાદુમાં, સુંદર રીતે કહેવાયેલી વાતોના પ્રભાવમાં તથ્યો અને સત્યથી અજાણતા જ દૂર નથી જતા રહેતા? આ પ્રશ્ન મને લાગે છે કે દરેક જાગૃત વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો છે.
ખરેખર આ એક અત્યંત વિચારવા જેવો મુદ્દો છે જેના પર આપણે સૌએ મનન કરવું રહ્યું. આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને રસપ્રદ ચર્ચા સાથે આપણે આજની વાતચીતને અહીં વિરામ આપીએ છીએ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.